શ્રીમદરાજ ચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
ત્રીજા પેરેગ્રાફથી ચાલે છે સ્વાધ્યાય. કલ્યાણ વિશે પ્રતિબંધરૂપ જે કારણો છે એ કારણો હટાડવા માટે કેવા પ્રકારના પરિણામ મોક્ષોને થવા યોગ્ય છે એ પેરેગ્રાફનો અંતિમ વિષય ચાલે છે. આત્મકલ્યાણને પ્રતિબંધરૂપ કારણોમાં નળ, વિક્ષેપ અને અજ્ઞાન એવા ત્રણ કારણો લીધા છે. જીવના પરિણામને વિશે મલિનતા ઉત્પન્ન થાય છે, મતિ મલિનતા છે, શ્રદ્ધાનો વિપર્યાસ છે, કષાયાદી રંજિત પરિણામોની પણ મલિનતા છે, રાગરસની મલિનતા છે. સમયસારમાં ભાવબંધનું સ્વરૂપ અથવા બંધ તત્વનું સ્વરૂપ વર્ણવતા અધિકારના પ્રારંભમાં પ્રથમ શ્લોકમાં જે વાત કરી છે તે રાગોદગાર મહારસેન એ શબ્દ વાપર્યો છે. રાગનો જે મહારસ છે એ જ બંધનું તત્વ છે. બંધ તત્વ તરીકે જો લઈએ તો માત્ર રાગ નહીં લેતા રાગ રસને ત્યાં બંધ તત્વ કહ્યું છે. એ પરિણામની મહેલક છે, ચીકણાશ છે. અને ત્યાં એવું દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ કોઈ જીવને, કોઈ પણ મનુષ્યને શરીરે ધૂળનો મળ ચોંટે છે તો એના શરીર ઉપર રહેલી ચીકાશને કારણે છે. દ્રષ્ટાંત તો આપ્યો છે અખાડામાં કુસ્તી કરતા મલ્લનો, કે મલ કુસ્તી કરે છે એને અખાડામાં જે રગ હોય છે ઝીણી, કુસ્તી કરવાના અખાડામાં ઝીણી ધૂળ પાથરેલી હોય છે, તો એને ચોંટે છે કેમ? કે કુસ્તી કરે છે માટે નહીં, એને શરીરે ચીકાશ છે એ ચોંટવાનું કારણ છે. એમ જીવને દ્રવ્યબંધ કરવાનું નિમિત્ત છે ભાવબંધ, અને એ ભાવબંધ છે રાગરસ. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં એ વિષય અનેક જગ્યાએ જોવા મળે છે. અહીંયા પણ મળ, વિક્ષેપ અને અજ્ઞાન છે, એમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના ત્રણેય દોષ લેવા. એક ગુણનો, માત્ર ચારિત્ર ગુણનો રાગ જ દોષનું કારણ છે એટલું નહીં, મુખ્યપણે તો અજ્ઞાન, અજ્ઞાનની સંતતિ, અનેક પ્રકારના અજ્ઞાન ભાવો અને શ્રદ્ધાનો વિપર્યાસ છે એ આત્મકલ્યાણને પ્રતિબંધક કારણ છે. તેની સામે મુમુક્ષુની ભૂમિકામાં જે પરિણામ થવા ઘટે એનું જ્ઞાન કરાવે છે કૃપાળુદેવ. સરળપણું, ક્ષમા, પોતાના દોષોનું જોવું, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ એ આદિ નળ મટવાના સાધન છે. પરિણામની મલિનતા ઘટવાના મટવાના કારણો શું? કે પ્રથમ કારણ સરળતા છે. એક સરળતા પ્રજ્ઞાએ કરીને સેવવામાં આવે. પ્રથમ શરૂઆતના વચનામૃતમાં લઈએ છીએ કૃપાળુ દેવ, કે સરળતા પ્રજ્ઞાએ કરીને સેવવામાં આવે એટલે સમજણપૂર્વક સુબુદ્ધિએ સેવવામાં આવે, તો એ મુમુક્ષુની ભૂમિકામાં મલિનતા ઘટવાનું બહુ સમર્થ કારણ છે. અનેક પ્રકારના દોષોની પરંપરા અટકાવવા માટે સરળપણા, સરળપણું એ બહુ ઉચ્ચ કોટીનું સાધન છે, ઉચ્ચ કોટીનું એ શસ્ત્ર છે એમ કહી શકાય. પછી એ સરળપણું પ્રાપ્ત થતા ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ એ સુગમ થાય છે. જો સરળપણું જ ન હોય તો બાકીના પદો છે એ પ્રકારના પરિણામ થવા એ સુગમ નથી, અથવા એવા પરિણામ થઈ શકતા પણ નથી. કાલે અહીં સુધી વિષય રાતમાં ચાલ્યો હતો. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ એ બે પ્રકારના પરિણામ ધ્યેયની સાથે સંબંધ ધરાવે છે. મોક્ષાર્થી જીવ માટે મોક્ષ જેનું ધ્યેય છે, પૂર્ણ શુદ્ધિ જેનું ધ્યેય છે, પરિપૂર્ણ જેને નિર્દોષ અને પવિત્ર થવું છે, એવા મોક્ષાર્થી જીવને કિંચિત માત્ર દોષ ન લાગે એ અભિપ્રાય ઉત્પન્ન થાય છે. અને અભિપ્રાય એ યોગ્યતાના ઘડતરનું પૂર્વ કારણ છે. એટલે મોક્ષાર્થીનો એ અભિપ્રાય છે કે એક મોક્ષને માટે જ યત્ન કરવો. 254માં એ લીધું મુમુક્ષુતાનો અર્થ કરતા કે એક મોક્ષને માટે જ યત્ન કરવો. એટલે ત્યાં આત્મજાગૃતિ વિશેષપણે આવે છે. કોઈ પણ પરિણામમાં જાગ્રત રહેવાનું ભાવ થઈ આવે છે. અને જ્યારે સંસારના પદાર્થોની મહત્વાકાંક્ષા સમાપ્ત જેણે કરી છે, અનંતકાળે પ્રાપ્ત એવું જે મનુષ્યપણો, એ સાંસારિક પદાર્થો પ્રાપ્ત કરવા માટે વ્યતીત કરવું, એ આયુષ્યને એમાં ખર્ચવું, કે એ આયુષ્યને સિદ્ધ પદને ના રિઝર્વેશન કરવા માટે ખર્ચવું. અહીંથી સાક્ષાત સિદ્ધપદ આ કાળે ભલે નથી, તો પણ અહીંથી સિદ્ધપદનું રિઝર્વેશન અવશ્ય થાય છે. એડવાન્સ બુકિંગ અહીંથી થઈ શકે છે અને એ ગૃહસ્થ દશામાં પણ થઈ શકે છે. વર્તમાન કોઈ પણ પરિસ્થિતિમાં થઈ શકે છે મનુષ્યને. એમાં અમુક પ્રકારની અનુકૂળતા હોય તો ન થાય, અમુક પ્રકારની અનુકૂળતા જોઈએ જ, પ્રતિકૂળતા હોય તો ન થાય, એ કોઈ પરિસ્થિતિ નથી એની અંદર. સામાન્ય રીતે માણસ એમ વિચારે છે કે આધિ વ્યાધિ ઉપાધિ ન હોય તો નિરાતે ધર્મ થાય, અને એટલા માટે વાનપ્રસ્થાશ્રમમાં ધર્મ કરવાનું વધારે બન્યું છે સમાજની અંદર. કે છોકરાઓ કમાતા થઈ ગયા હોય અથવા પોતે સંપત્તિ એકઠી કરી હોય કે જેથી પાછળથી કોઈ પ્રતિકૂળતાઓ ઊભી ન થાય, અને તો પછી નિરાતે ધર્મ સાધન કરી શકીએ એ વસ્તુ સ્થિતિ નથી. કોઈ પણ ઉંમરમાં અને કોઈ પણ સંયોગ વિયોગની પરિસ્થિતિમાં આત્મધર્મ કરવો, આત્માનો ધર્મ કરવો, એ આત્મા સાથેનો સંબંધ ધરાવતી એક પરિસ્થિતિ છે. એને બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા પ્રતિકૂળતા રોકી શકતી નથી. મનુષ્ય ગતિમાં અત્યારે મધ્યમ પ્રકારના સંયોગો સામાન્ય રીતે બધા મનુષ્યોને હોય છે. પણ જીવ તો નારકીમાં નારકીના જીવો કોઈ ધર્મ પામે છે, તિરિંજ ગતિમાં તિરિંજના જીવો ધર્મ પામે છે, અને જ્યાં વૈભવ વિલાસનો પાર નથી એવા દેવલોકમાં પણ દેવો ધર્મ પામે છે. એવી કોઈ પ્રતિકૂળ અનુકૂળ સ્થિતિ મનુષ્યપણામાં તો છે નહીં. અહીંયા તો મધ્યમ કોટિના પ્રકારો છે અનુકૂળતા પ્રતિકૂળતાના. પણ આ જીવ જેટલી ઉપાધિ ધારણ કરે એટલે ઉપાધિની અંદર ફસાય છે, અને એ ઉપાધિમાં ફસાયેલા પરિણામ પોતાનું સ્વકાર્ય કરવા માટે શક્તિને ખોઈ બેસે છે. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ એ માત્ર વર્તમાન યોગ્યતામાં વિશેષ પ્રકારે હિયા પરિણામ ન થઈ જાય એને અમુક ગ્રાફિકલ રેન્જમાં રાખવા માટે એકદમ પરિણામ દીનતાવાળા કે હિયા પરિણામ ન થઈ જાય એટલા માટે સ્વતંત્રપણે ઓછી જરૂરિયાતથી જીવન જીવવામાં બાહ્ય જીવન આજીવિકા આદિનું પસાર કરવામાં સમય અને શક્તિનો સંચય કરવો અથવા એની મોકળાશ રાખવી એ સુલભ થાય છે અને જીવને એકદમ ઉપાધિના તીવ્ર રસવાળા પરિણામ થતા નથી. એટલે જેણે પોતાનું ધ્યેય બદલ્યું છે, એક મુક્ત થવું એ જ જેનું ધ્યેય છે, એવા મુમુક્ષુ જીવ માટે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ એ પ્રકારના પરિણામ સહેજે રહેવા યોગ્ય છે, સહજપણે રહેવા યોગ્ય છે. અને કોઈ પૂર્વકર્મના ઉદયથી મોટા આરંભ પરિગ્રહવાળા પરિસ્થિતિમાં પૂર્વથી જ આવી ગયા હોય તો એ પોતાના પરિણામ અને પ્રવૃત્તિનો સંક્ષેપ કરી લે છે. 609માં એ વાત કૃપાળુદેવે મુમુક્ષુઓને સૂચના રૂપે કહી છે કે જો સત્સંગની ઉપલબ્ધિ હોય તો પ્રવૃત્તિનો સંક્ષેપ કરવો, પ્રવૃત્તિ હોય તેથી થોડી ઘટાડી નાખવી. કેમ કે અત્યારે આયુષ્ય અલ્પ અનિશ્ચિત, બહુ મર્યાદિત અને અનિશ્ચિત આયુષ્ય છે, ત્યાં સમયનો ઉપયોગ એક પળ પણ ઉપયોગથી ભરનાર, પાત્રતાના લક્ષણવાળી વિષય લીધો, એક પળ પણ ઉપયોગથી ભરનાર, સાવધાનીથી કાળજીથી દરકારથી કોઈ મહત્પૂર્ણ યોગે ઓળખાણ થઈ નિશ્ચય કરી આજ સત્સંગ છે, સત્પુરુષ છે, અથવા આજ સન્માર્ગ છે, માર્ગ આવો જ છે આત્મકલ્યાણનો, એવો નિશ્ચય થયો હોય અને એ માર્ગે આગળ વધવું હોય, એવો સાક્ષીભાવ એટલે ખાતરી બંધ ભાવ હોય, નિશ્ચય પાકો કે બરાબર આમ જ માર્ગ છે, તો તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી, એને બાહ્ય પ્રવૃત્તિનો સંક્ષેપ કરવો જોઈએ. નહીતર સમય નથી. એક જમાનો એવો હતો કૃપાળુદેવના વખતમાં કે શાસ્ત્રો ઉપલબ્ધ નહોતા, એવું તે પ્રિન્ટિંગ પ્રેસનો વ્યવસાય આટલો વિકસિત થયેલો નહીં, એટલે એક શાસ્ત્ર ગામમાં કોઈની પાસે આવે તો બધા વારા ફરતે વાંચવા લઈ જાય, ને બીજાને મોકલવું હોય તો પરગામ મોકલે પછી કે ભાઈ આ ગામમાં અમારે વંચાઈ ગયું છે, હવે તમને મોકલશું. અત્યારે આપણા સૌના કબાટો ભરેલા છે સત્શાસ્ત્રોથી, સારી રીતે સંપન્ન આપણું ઘર હોવા છતાં એનું વાંચવાનો અધ્યયન કરવાનો બહુ ભાગ મુમુક્ષુઓને સમય નથી. મનુષ્યને સમય નથી એમ કહેવું ખોટું છે, પણ મુમુક્ષુઓ જે છે કહેવાતા એને સમય નથી. પૂછે કે આ પુસ્તક મોકલ્યું તો વાંચ્યું આપે, તો કહેજી નથી વાંચ્યું, વખત એટલો નથી મળતો, સમય મળતો નથી. મુમુક્ષુનો તો ખોરાક છે શાસ્ત્ર સ્વાધ્યાયને સત્સંગ, જેમ ખોરાક વગર શરીર ન ચાલે એમ સ્વાધ્યાયને સત્સંગ વગર મુમુક્ષુતા કેવી રીતે રહી શકશે? એ રહી શકે ને? એટલે એ અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ હોય તો જ તે સંભવિત છે, અને તો જીવના પરિણામમાંથી મળ મટે, અને જ્યાં મળ મટે ત્યારે જ્ઞાન નિર્મળ થાય છે. પરિણામ નિર્મળ થાય છે એમાં પ્રથમ જ્ઞાન નિર્મળ થાય છે, અને જ્ઞાન નિર્મળ થાય તો સુવિચારણા, આત્મકલ્યાણની વિચારણા યથાર્થ રીતે થઈ શકે. સત્પુરુષના વચનો ગ્રહણ થવા એ પણ યથાર્થ રીતે થઈ શકે. એટલે મળ મટવાના જે સાધનો છે, જે પરિણામો છે, એ વિશેષ કરીને પોતાના અવલોકનથી એ પરિણામોને કેળવવા ઘટે છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. આ એક કૃપાળુ દેવે બહુ અનુભવપૂર્ણ વચન કહેલું છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ ક્યારે ઉત્પન્ન થાય છે? કે જ્ઞાની પુરુષની ઓળખાણ થાય ત્યારે. ઓગ સંજ્ઞાએ જ્ઞાની પુરુષ પ્રત્યેનું બહુમાન એટલું કાર્યકારી નથી જેટલું ઓળખાણથી છે. જ્યાં સુધી ઓળખાણ ન હોય ત્યાં સુધી ઓગ સંજ્ઞાએ ભક્તિ થાય હોય એનો વિરોધ નથી. પરંતુ મુમુક્ષુ જીવે ઓગ સંજ્ઞામાં રહેવા યોગ્ય નથી. કેમ કે એ ઓગ સંજ્ઞા છે એ જીવને માર્ગ પામવામાં એક બહુ મોટો પ્રતિબંધનો કારણ છે. ઓગ સંજ્ઞાનો થોડો ઊંડાણથી વિચાર કરવા જેવો છે કે આ જીવને ઓગ સંજ્ઞા કેમ રહે છે? સાથે પોતે સત્પુરુષને ઓળખી શકતો નથી, કેમ એ ઓળખી શકતો નથી? એટલે હદ સુધી એની પહોંચ કેમ નથી કે આ જીવને નિજ હિતની, આત્મકલ્યાણની જેટલી દરકાર ઉત્પન્ન થવી જોઈએ એટલી દરકાર જ્યાં સુધી નથી પર્યાપ્ત માત્રામાં, ત્યાં સુધી ઓગ સંજ્ઞાનું જવું સંભવિત નથી. અને ખાસ કરીને પોતાના દોષનું જોવું એ એક પ્રકાર એવો છે કે જેનાથી પ્રથમ દોષભાવોનું ભાવભાષણ થાય છે, અને દોષભાવોની નિવૃત્તિ અર્થે નિર્દોષ ભાવોનું પણ ભાવભાષણ થવાનો અવસર આવે છે, અને એ નિર્દોષ પરિણામે પરિણત એવા જે સત્પુરુષ છે એ મહાપુરુષના ભાવોનો પરિચય થાય છે, એમને પ્રત્યક્ષ યોગથી થાય છે, અને એમના વાણીના માધ્યમથી થાય છે. વાણી છે એ સત્પુરુષનો અક્ષર દેહ છે, અને આ જે દેહ છે કાયા છે એ સત્પુરુષનો એક બીજો દેહ છે. ભાવોનો પરિચય થવામાં આ બે માધ્યમ છે. કેમ કે આત્મા અરૂપી છે, એના પરિણામો પણ અરૂપી છે, અને એનું સીધું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનથી સંભવિત નથી. આપણો વ્યવહાર પણ ભાષા અને ચેષ્ટાથી જ ચાલે છે જગતમાં. આત્મા કોઈનો આત્મા કોઈ જોઈ શકતું નથી, પણ મુદ્રા ઉપરના મુખમુદ્રા ઉપરના ભાવો અને એ ભાવોની અભિવ્યક્તિ જેના દ્વારા થાય છે એવી ભાષા, એ સિવાય બીજો કોઈ ભાવોનો પરિચય કરવાનું માધ્યમ નથી, નિમિત્ત નથી, સાધન નથી. અને તેથી પ્રત્યક્ષ સત્પુરુષ હોય તો તેમની મુખમુદ્રા, મુખમુદ્રામાં પણ નેત્રો, સુભાષભાઈ બહુ સરસ લખ્યું છે, જ્ઞાની પુરુષને ઓળખવા માટે એમની વાણી, એમની મુખમુદ્રા, એમની ચેષ્ટા અને ખાસ કરીને એમના નેત્રો, કેમ કે આંખ દ્વારા જે ભાવો વ્યક્ત થાય છે એટલા ભાવો બીજા કોઈ અંગ દ્વારા વ્યક્ત થતા નથી. અને એ સત્પુરુષને ઓળખવા માટે ઓળખવાની જેની તીવ્ર જિજ્ઞાસા છે, 254 માં કહ્યું કોણ ઓળખશે, કેમ કે બધાનું કારણ એ લીધું છે એમણે. સત્પુરુષને ઓળખવામાં મુમુક્ષુતાના બધા ગુણોની સંપ્રાપ્તિ છે, અથવા કોઈ પણ દોષ એ ભૂમિકાના ઘટાડવા કે મટાડવા માટે પણ સત્પુરુષને ઓળખાણ અને ભક્તિ, ઓળખાણપૂર્વક ઉત્પન્ન થયેલી ભક્તિ એ તમામ વિક્ષેપને ખલાસ કરે છે. પરિણામની અંદર જે ખળભળાટ છે, ક્ષોભ છે, ડિસ્ટર્બન્સ છે, આત્મકલ્યાણને વિશે પ્રવૃત્તિ કરવી છે એવી ઈચ્છા જ્યાં નિષ્ફળ જાય છે, નાકામયાબ થાય છે, એનું કારણ શું છે? કે પરિણામની અંદર કાંઈ ને કાંઈ વિક્ષેપ ઊભો છે, કામ કરવામાં કોઈ વિઘ્ન છે, વિક્ષેપ છે, અને એ વિઘ્નને ટાળવામાં બહુ જ સુગમ અને સહેલામાં સહેલું કોઈ સાધન હોય તો એ સત્પુરુષની અત્યંત ભક્તિ છે. અત્યંત ભક્તિ એ સત્પુરુષ પ્રત્યેનું બહુમાન છે. સત્પુરુષ પ્રત્યેનું બહુમાન છે અને જેને ભક્તિ છે એનો વિચાર કરવામાં આવે તો તેને આત્મકલ્યાણની અત્યંત અત્યંત ગરજ છે. અમારા સ્વાધ્યાયમાં એક વખત પ્રશ્ન ઉઠ્યો, અમારે ત્યાં ચાલુ સ્વાધ્યાય પ્રશ્ન કરવાની ખૂબ છૂટ છે, કોઈને વિષયને અનુસરીને પ્રશ્ન ઉઠે એટલી મર્યાદા છે, વિષયાંતર કરવાની છૂટ નથી હોતી. તો પાત્રતાનો વિષય ચાલતો હતો સ્વાધ્યાયમાં, કે પાત્રતાનું માપ શું, એનો આંક શું, કેવી રીતે પાત્રતા મપાય કે સમજાય, આ એક પ્રશ્ન ઉઠ્યો. વિચાર પર આવ્યો સત્પુરુષની અત્યંત ભક્તિમાંથી, જે મુમુક્ષુ જીવને જેટલી આત્મકલ્યાણની ગરજ છે એટલી એની પાત્રતા છે, અને જેટલી ગરજ છે એટલી ભક્તિ છે. શું સચિવાલયમાં જાય અને ચીફ મિનિસ્ટરના પટ્ટાવાળાને શું કરવા રાજી રાખે છે? કોઈ લાયસન્સ વાયસન્સ ઉપર સહી કરાવવી હોય, લાયસન્સ મેળવવું હોય અને એની ઓથોરિટી ચીફ મિનિસ્ટરની હોય તો પટ્ટાવાળાને રાજી રાખશે, એનું કારણ શું છે? કૃપાળુદેવ કહે છે ને કે સત્પુરુષની ભક્તિ હોય તે ભક્તિમાનની ભક્તિ કરે, ખરી ભક્તિ ઉગે છે. ક્યાં સુધી લઈ ગયા છે? સત્પુરુષને જેની ભક્તિ છે એ ભક્તિમાનની ભક્તિ જેની ઉગે ત્યારે સમજવું કે સત્પુરુષની ખરી ભક્તિ છે. એમ કેમ કહ્યું? કે એમ એટલા માટે કહું કે ચેતને ઈષ્ટના પટ્ટાવાળાને તું રાજી રાખે છો, અને એને વેવાયના ઘરેથી ભાંજો ચિઠ્ઠી લઈને આવ્યો હોય તો એને ચા પાણી નાસ્તો કરાવીને મોકલે છે. વેવાય સારા હોય, પ્રતિષ્ઠિત મોટા માણસ હોય, પણ ચિઠ્ઠી લઈને કાંઈ સમાચાર લઈને આવ્યો હોય પછી ભલે આણંદ હોય કે સાહેબે સમાચાર મોકલ્યા છે, તો બેસ બેસ ચા પાણી પીને નાસ્તો કરીને જાય, એમ બી નથી તારે જવાનો. કેમકે એનો વેવાય થોડો છે, પણ એને એનું માન નથી કર્યું, એ નોકરનું માન નથી કર્યું, ખરેખર એને એના વેવાયને માન આપ્યું છે. એમ ભક્તિમાનની ભક્તિ, એ ભક્તિમાનની ભક્તિ નથી, એ સત્પુરુષની અત્યંત ભક્તિનું લક્ષણ છે, અને એ સહજ અને કુદરતી છે. બાહ્ય વ્યવહારમાં એ જેમ કુદરતી છે, એમ એ મુમુક્ષુના વ્યવહારમાં પણ એટલું જ એ કુદરતી છે. અને એટલી ગરજ, એટલે કે પૂરી ગરજ, એટલી ગરજ એટલે કે આત્મકલ્યાણની જેને પૂરી ગરજ છે એને સત્પુરુષ પ્રત્યે અત્યંત ભક્તિ છે, અને એ ભક્તિમાંથી આ ભક્તિના પદોને ઉત્પન્ન થવું, એનું જે પ્રભવ સ્થાન છે આ છે. ભક્તિના પદોનું પ્રભવ સ્થાન શું, ઉત્પત્તિનું સ્થાન શું, જેમ નદી વહેતી દેખાય પણ એનો કેચમેન્ટ એરિયા છે ત્યાંથી પાણી આવે છે, એમ જે ભક્તિના પદો છે એ પદો ક્યાંથી નીકળ્યા છે, ક્યાંથી પ્રવાહિત થયા છે, કે આત્મકલ્યાણનું અત્યંત અત્યંત ગરજ ઉત્પન્ન થઈ છે. કોઈ પણ ભોગે, એટ એની કોસ્ટ, આ મનુષ્ય ભાવમાં આત્મકલ્યાણ કરીને જ જાણવું છે એવું એનો નિર્ધાર છે, અને એને લઈને એની કોઈ પણ કિંમત ચૂકવવાની તૈયારી છે. એ જીવને, નાની પુરુષને અત્યંત ભક્તિ ઉત્પન્ન થઈ આવે છે. એ વિક્ષેપ મટવાનું મોટું સાધન છે, અને એવા પરિણામ થાય ત્યાં બીજા વિક્ષેપો આપો આપ મટે છે. ખાસ કરીને તો મનુષ્યને પોતાના ઉદયમાં જે કાંઈ બાહ્ય જીવન જીવવા માટેની જરૂરિયાત લાગે છે, આટલું તો જોઈએ જ, આ તો જોઈએ જ, આ તો જોઈએ જ, આ તો જોઈએ જ, બધું ગૌણ થઈ જાય છે. એક આત્મકલ્યાણની ગરજથી જ્ઞાની પુરુષ પ્રત્યેની અત્યંત ભક્તિના પરિણામ થયા કે બધું ગૌણ થઈ જાય છે, ગમે તેમ ચાલશે, હવે મારે ગમે તેમ ચાલશે, કોઈ પણ પરિસ્થિતિમાં મને નહીં ચાલે એ પ્રશ્ન નથી, ને નહીં ફાવે તે પ્રશ્ન નથી. એ ઉપદેશ છાયામાં કૃપાદેવનું વચન છે કે મુમુક્ષુને અમુક ચીજ વગર ન ચાલે કે ન ફાવે તેમ હોવું જોઈએ નહીં. અસ્તિ નાસ્તિથી બહુ માર્ગદર્શન આપ્યું છે. એનો અર્થ શું થાય છે કે જે મુક્ત થવા ચાહે છે ક્યાંય બંધાવા માંગતો જ નથી, જે ખરેખર મોક્ષાર્થી છે અને મુક્ત થવા ચાહે છે એ ક્યાંય બંધાવા માંગતો નથી. આના વગર ન ચાલે એ વાત મારા જીવનમાં ન જોઈએ. મારું જીવન અને એ જીવનનું જે ઘડતર મારે કરવું છે એમાં આ વગર ન ચાલે ને આના વિના ન ચાલે એ વાત મુમુક્ષુને ન હોય, અને એ હોય ત્યાં સુધી વિક્ષેપ મટવાનું બનશે નહીં. એ જ વિક્ષેપ છે આત્મકલ્યાણમાં, એ જ વિક્ષેપ છે, અને એનું કારણ છે કે આત્માને દ્રવ્યની દ્રષ્ટિથી જોવામાં આવે તો, સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે, અને એ દ્રષ્ટિને શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિપણું કહ્યું છે. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે, સ્વભાવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિનો વિષય જે પોતાનું નિશ્ચય આત્મસ્વરૂપ છે એ નિરાલંબ અને નિરપેક્ષ છે. આત્મસ્વરૂપ છે એ નિરાલંબ નિરપેક્ષ છે, કોઈના આલંબને એ કોઈ કાળે રહ્યું નથી, રહેવાનું નથી. અનાદિ અનંત, કોઈની અપેક્ષા વિના અને કોઈના પણ આલંબન વિના જીવતું રહેવું એવી અનંત જીવત્વ નામની શક્તિ, અનંત શક્તિ, જીવત્વ શક્તિ, સમયસારની 47 શક્તિમાં પહેલી શક્તિ અમૃતચંદ્ર આચાર્ય મહારાજે લખી છે. 47 આત્માની શક્તિઓ છે, એમાં જીવત્વ શક્તિ નામની પહેલી શક્તિ લખી છે કે તું એક આત્મા છો, કોઈના આધાર અવલંબન અને અપેક્ષા વિના અનાદિ અનંત જીવતો રહેવાનું તારું સ્વરૂપ છે, તારું સામર્થ્ય છે. અને એ સામર્થ્યને સંભાળતા બહારમાં અનામિના ન ચાલે એ વાત રહેતી નથી. અને મુમુક્ષુની ભૂમિકામાં એની શરૂઆત સત્પુરુષની અત્યંત ભક્તિમાંથી. ગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષ એવા ચાર પદ છે, એ ચાર પદની અત્યંત ભક્તિ મુમુક્ષુને ઉત્પન્ન થાય છે. એ વિક્ષેપ મટવાનું સાધન છે, એ બીજું પોસ્ટકાર્ડ પૂરું કરીને હવે ત્રીજા પોસ્ટકાર્ડની શરૂઆત કરે છે કે જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તો તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. આ એક પાસું છે, એક પહેલું છે જે જ્ઞાની પુરુષને ભક્તિ બહુમાન વધવામાં બહુ મહત્વનું કારણ છે, બહુ મહત્વનું પડખું છે. અને એનો થોડોક વિશેષ ભાવવાહી ચિતાર પોતે પત્રાંક 172માં બહુ સારી રીતે લીધો છે. 172 પત્ર તો એમ લખમાં લિખિતમ કરીને એમ કહ્યું છે કે આટલું જ સર્વકાળે આજ કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદની વંદના. પત્ર કોઈ સજ્જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિવાન એવા ખંભાતના મુમુક્ષુને લખાયેલો છે અને એમાં એમ કહે છે કે સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચારિત્રનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું અને તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા અને તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું, આટલી વાત લીધી છે. અને સર્વકાળે એ જ કહેવાનો મારો જે અભિપ્રાય છે અને એટલા માટે હું જીવવા માગું છું, આ કહેવા માટે હું જીવવા માગું છું. જો કે પદ્ધતિ શું છે, અત્યંત વિલક્ષણ પદ્ધતિ છે, સામાન્ય વાત નથી. આ કોઈ વિશિષ્ટ પ્રકારે મુમુક્ષુ જીવને આત્મહિતમાં દોરી જનારા વચનો છે. તો આ એક એવું પડખું છે, બહુ મહત્વ આપ્યું છે. આ વાતને એમણે માત્ર મુમુક્ષુતા પ્રાપ્ત કરવાની વાત નથી કરી. નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય એમ કહ્યું છે. મોક્ષાર્થી જીવ લીધો છે ને સામે, એટલે મોક્ષ લીધો છે. કેટલો નફો છે તને એમ કે છે કે નિર્વાણ પદની પ્રાપ્તિ છે. નિર્વાણને અર્થે જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. આ રહસ્ય છે એમ કે છે. કાલે થોડી વાત ચાલી હતી રહસ્યાર્થની. આ રહસ્ય છે. જ્ઞાની પુરુષની ભક્તિ કરવી, કરવી એટલે કઈ રીતે કરવી, જો તો ખરા કેટલો ખોલીને મૂક્યું છે કે જે નિર્વાણ પદનું કારણ થાય. કહે છે કે પ્રત્યક્ષ સમાગમનો અંતરાય રહેતા હોય, કેમ કે એ સંભવિત, નિરંતર સંભવિત નથી. જોકે હવે તો કાળ એવો આવશે કે 150 સેંકડા 200 સેંકડા વર્ષ સુધી જ્ઞાની પુરુષના કોઈને દર્શન થશે કે કેમ, પણ આ તો પોતે તો વિદ્યમાન છે એટલે એ વખતે લખાયેલો પત્ર છે કે અમારો સમાગમ પણ નિરંતર રહે તેવી પરિસ્થિતિ નથી. એમાં પણ અંતરાય પડે અને લાંબા વખત સુધી પણ અંતરાય પડે એવી સંભાવના છે, એટલે એ વિષયની અંદર માર્ગદર્શન આપે છે કે જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નિરખવા. ઉપદેશાત્મક વાણી હોવાથી ઉપદેશનો ધ્વનિ એમાં આવે છે, પરંતુ જેને જેની પ્રીતિ હોય તેને તેનું સ્મરણ કરવું પડતું નથી, થઈ જાય છે. આ તો સર્વ સામાન્ય બધા જ મનુષ્યોને અનુભવ ગોચર વાત છે. જે વ્યક્તિની અત્યંત પ્રીતિ હોય એ કેમ ખાય છે કે નાનું બાળક વાલું હોય તો એની ગેરહાજરીમાં એ આમ બોલતો હતો ને તેમ ચાલતો હતો, તોતડું બોલતો હોય તો પણ મીઠું લાગે. કેવું? તોતડું બોલે ને તો મીઠું લાગે. પહેલું બા ને બાપા કહેવા પપ્પા કહેતો થાય તો એને મીઠું કેમ લાગે છે? એને પ્રીતિ છે. તો જન્મ મરણનો નાશ કરનાર એવા સત્પુરુષના વચનોની પ્રીતિ કેટલી હોય, એની ચેષ્ટાની પ્રીતિ, બાળકની ચેષ્ટાને સંભાળે છે કે નહીં? અત્યંત પ્રીતિ હોવાને કારણે વારંવાર તેમની દશા, તેમની ચેષ્ટા, એ દશાને અનુરૂપ એવી જે ચેષ્ટા અને એમના વચનોનું વારંવાર નિરખણ થાય છે. નું સ્મરણ કરવું, યાદ કરવું એના બદલે શબ્દ કેવા વાપરે છે, નિરખવું. નિરખવું એનો અર્થ શું છે કે જેમ એક ચલચિત્ર અંદર ચાલતું હોય, પિક્ચર ઉત્પન્ન થઈ જાય, આખો મૂર્તિ સામે આવી જાય, નાની પુરુષની મૂર્તિ આવી જાય. કયા સ્વરૂપમાં આવે? કે જે મુમુક્ષુને જ્ઞાની પુરુષ પ્રત્યે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ છે, 254 પરમેશ્વર બુદ્ધિ એવી મૂર્તિ હૃદયમાં ખડી થાય, એને નિરખે છે, એને સંભાળે છે. નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. આ સહજ થવા યોગ્ય છે. ઉપદેશમાં એમ કહે કે તમે નિરખો, તમે સંભાળો, પણ એ સહજ થવા યોગ્ય છે, કેમ કે જીવનનું ધ્યેય મુક્ત થવાનું છે અને મુક્તિના રસ્તે ચાલવું છે પોતાના પુરુષાર્થથી, પોતાની શક્તિથી. એમાં જે મદદગાર છે, એમાં જે માર્ગદર્શક છે અને એમાં જે અનુપમ ઉપકારી છે, જેની ઉપમા આપી શકવા માટે શબ્દો કે કોઈ ચીજ નથી જગતમાં, એના પ્રત્યે આ પ્રકારના પરિણામ થયા વિના રહી શકે નહીં. વળી તે સમાગમના અંતરાયમાં પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. આ એક તથ્ય છે. જેમ કે અમુક દેવા દવા લેવી હોય ત્યારે અમુક ચીજ ખાવાનો પ્રતિબંધ હોય, સોજા ચડ્યા છે ઉતારવા માટે દવા આપીએ છીએ પણ ખાટું ખાશો નહીં, ડોક્ટર કહે છે ને, કહે છે કે તું ભક્તિ કર પછી ગમે તેમ કરવાની છૂટ નથી. સત્પુરુષ પ્રત્યે બહુમાન આવ્યું એટલે તારા ઉદય ભાવમાં નિરવગર પ્રવૃત્તિ થાય, કંટ્રોલ વિના નહીં, એ ન ચાલે. ત્રણ ચાર બાલદીથી ખૂબ ખૂબ સાબુ લગાડીને નાય, પછી એક ટમ્બલર ગટરના પાણીનું પણ રેડી દે માથે. ચાર બાલદી પાણી નાયા પછી ગટરના પાણીમાંથી એક જ ટમ્બલર, વધારે નહીં, માથે રેડે એટલે શું દશા થાય? નાયું ધોયેલું બધું ચોપટ થઈ ગયું. એમ ધાર્મિક ક્ષેત્રમાં, ધાર્મિક પ્રવૃત્તિમાં તો જીવ પ્રવર્તે અને પછી ખાવું પીવું ને ઉદયના જે કાંઈ પ્રસંગો ચાલુ થઈ ગયા અને પછી એમાં પોતાના પરિણામમાં શું થાય છે એની કોઈ જાગૃતિ ન રહે કે કંટ્રોલ ન રહે, તો જેમ આપણે બપોરે દ્રષ્ટાંત લીધું હતું કે રસ તો સેકન્ડોમાં કેટલો થાય છે. જીવને દેહાધ્યાસ છે તો ઓપરેશન જોવે ત્યાં ચક્કર ખાઈ જાય, જોવે એ ભેગો એક જ 5-10 સેકન્ડમાં તો ભાન ભૂલી જાય. કેમ કે તીવ્ર દેહાધ્યાસ કરીને એવું નથાવાનો નિષેધ આવ્યો. એવું કોઈને શરીરમાં છરી લાગી જાય અને લોહી નીકળે એ જોઈ નથી શકતો માણસ. તીવ્ર રસ ઉત્પન્ન થઈ જાય છે દેહાત્યાસ સંબંધીનો. કેટલા વિકલ્પ કર્યા એને, વિકલ્પ કેટલા કર્યા કે વિકલ્પ કરવાનો સમય નથી રહેતો, એ પહેલા તો મૂર્છિત થઈ જાય છે. સેકન્ડોમાં રાગરસ અને દ્વેષ રસ અને મોહરસ એટલો તીવ્ર થઈ જાય છે. તો અહીંયા એમ કહેવું છે કે સત્પુરુષનો પ્રત્યક્ષ સમાગમ ન હોય ત્યારે અને પ્રવૃત્તિનો પ્રસંગ હોય ત્યારે અને ઉદય પૂર્વકર્મ અનુસાર જે તે ઉદય તો દરેક મનુષ્યને રહેવાનો રહેવાનો ને રહેવાનું છે. એ પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે, અત્યંત જાગૃતિ હોવી ઘટે છે, પરિપૂર્ણ નિર્દોષ થવું છે. શુદ્ધ અંતકરણથી જેને છૂટવું છે એને બંધાવાના સમયે જાગૃતિ ન રહે તો એને છૂટવું છે એ વાત માન્ય કરવા લાયક નથી. આ જીવને છૂટવું છે અને બંધન થાય એ કાળમાં એને જાગૃતિ કે સાવધાની આવે નહીં તો આ જીવને છૂટવું છે એ વાત માન્ય કરવા જેવી રહેતી નથી. એટલે એ અત્યંત સાવધાનપણું રહેવું ઘટે છે. હું એક આત્મા છું, હું ફલાણો માણસ છું, એ વાત શ્રદ્ધા જ્ઞાનને આચરણમાંથી છોડી દેવાની વાત છે. આત્માના ધર્મમાં તો આત્મા છું એવી શ્રદ્ધા, આત્મા છું એવું જ્ઞાન ને આત્મા છું એવું આચરણ, એ ધર્મનું સ્વરૂપ છે, એ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. એટલે પાયો બદલી નાખવો છે. હું ફલાણો માણસ છું માટે મારે આમ હોય ને તેમ હોય, એ વાત હવે નથી. એટલે આત્મા છું એની સાવધાની, સાવધાન રહેવું એટલે શું? પણ અત્યંત સાવધાન રહેવું, પણ સાવધાન રહેવું એટલે શું? કયા પરિણામથી સાવધાન રહેવું? કે હું એક આત્મા છું, જ્ઞાન સ્વરૂપે આત્મા છું, જ્ઞાન સ્વરૂપી હોવાથી સહજ જ્ઞાનનું થવું એ મારું સ્વરૂપ અને સ્વભાવ છે, આથી આગળ મારું કોઈ કાર્ય નથી, એવી સાવધાની રાખવી ઘટે છે. કારણ કે એક તો સમાગમનું બળ નથી, જે સત્પુરુષના સમાગમમાં જે વાતાવરણ હોય છે એ વાતાવરણ નથી, કોઈ બીજા વાતાવરણમાં પ્રવૃત્તિના પ્રસંગમાં જીવ આવી જાય છે. ઘણી અનાદિનો અભ્યાસ છે, ઢાળમાં દોડવું સુગમ છે, એમ વિષય કષાયની પ્રવૃત્તિમાં રસનું વૃદ્ધિગત થવું એ તો સહેજ સહેજ થઈ જાય, એ પુરુષાર્થ કરવો નથી પડતો. એમાં પુરુષાર્થ અવશ્ય છે, ઊંધો પુરુષાર્થ એમાં અવશ્ય છે, પણ મારે કરવો પડે છે એવું નથી. આવતું સહેજે સહેજે એની અંદર પરિણામ ગતિમાન થઈ જાય છે અને સહજાકાર પ્રવૃત્તિ છે, સહેજે સહેજે સહજ આકારે એ બધી પ્રવૃત્તિ થયા કરે છે. અને જેનાથી જીવ આવરણ પ્રાપ્ત હોય છે, આમ થવાથી જીવને આવરણ આવે છે, અને એ આવરણ જીવની શાંતિના સુખ શાંતિને આવૃત કરે છે. શાંતિનું ગળું મરડે છે, સુખનું ગળું મરડે છે. કોઈ એક માંસાહારી માણસ કોઈ પક્ષીનું ગળું મરડીને એને મારતો હોય તો જોઈ શકે નહીં આર્ય માણસ, મારી તો ન શકે પણ જોઈ પણ ન શકે. અરે અરે અરે, આ કબૂતરનું ગળું મરડી નાખ્યું એમ. પણ આત્માનું ગળું મરડે છે એનું શું? એની અંદર જે સુખ શાંતિનો ભંડાર છે અને પરિણામમાં જે અશાંતિની ઉત્પત્તિ છે એ કેવી રીતે થઈ છે? કે શાંતિનું ગળું દબાવ્યું છે, તે ગળું મરડ્યું છે, કચ્છર ઘાણ કાઢી નાખો શાંતિનો ત્યારે અશાંતિ ઉત્પન્ન થઈ છે. પણ એ બાજુનું અવલોકન નથી, એ બાજુનો અભ્યાસ નથી, એ બાજુની ખબર નથી, અને એવી સહજાકાર પ્રવૃત્તિ અશાંતિની થઈ ગઈ છે કે જેમને ખબર નથી કે કેવી રીતે હું અશાંતિમાં પરિણમું છું. પણ આત્મા અંદર અનંત 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 શાંતિનો ભંડાર છે, બેહદ શાંતિનું પિંડ આત્મા છે. એ શાંતિ એમાંથી એનો પ્રવાહ એ સ્વભાવ અનુસાર સ્વરૂપ અનુસાર ચાલવો જોઈએ. કૃપાળુ દેવે તો શબ્દો એવા વાપર્યા છે કે એનો ભાસ થાય. પર શાંતિ અનંત સુધામય, જે અંતિમ પદમાં લીધું છે ને, સુધા અમૃત જેવી શાંતિ ભરી છે. અને કેટલી બેહદ શાંતિ ભરી, અનંત પર શાંતિ અનંત અનંત બેહદ શાંતિ અમૃત જેવી અંદર ભરી છે. અને જીવનમાં આટલી બધી અશાંતિ કા? એવી રીતે જીવ સંસારમાં પરિણમવા માટે સહજ ટેવાઈ ગયો છે, એવી સહજાકાર પ્રવૃત્તિ છે, શાંતિને આવરણ આવે છે એનાથી. તેથી ઘરનું, જ્ઞાતિનું કે બીજા તેવા કામોનું કારણ પડે, ઉદાસીન ભાવે પ્રતિબંધ રૂપ જાણીને પ્રવર્તન ઘટે છે. ઘરનું કામ કરવું પડે, કાળસો કુટુંબ કાજ લોક લાજ લારસે, બનારસુ દાસે ગાયું. કાળ જેવું લાગે, મોત આવ્યું હોવું લાગે, આ ઘી થઈ રહ્યું છે ને તેલ થઈ રહ્યું છે ને ચોખા પૂરા થોડા આવ્યા છે, તળિયું દેખાય છે, બજારમાં જઈને લઈ આવો, ઘા લાગે. ઘરનું કામ કરવું પડે, કુટુંબનું કામ કરવું પડે, જ્ઞાતિનું કામ કરવું પડે, સમાજનું કામ કરવું પડે, બીજા જે કોઈ વેપાર ધંધાના વ્યવસાયના પ્રવૃત્તિના પ્રસંગ પડે, કરવા પડે. કરવાની હોશ ઉત્સાહ મમુક્ષુને હોય નહીં, પણ કર્યા વિના ચાલે નહીં. એવું કોઈ પૂર્વે નિબંધન કરેલા કર્મને ભોગવવા અર્થે કરવા પડે તો ઉદાસીન પરિણામે આત્માને પ્રતિબંધ રૂપ છે એમ જાણીને પ્રવૃત્તિ ઘટે છે. આ ઉદાસીનતા નિરસ્તાને સૂચવે છે. ઉપદેશના અનેક વચનો એવા છે અને એક જિજ્ઞાસાની અપૂર્વતા આવે, મારું મૂળ સ્વરૂપ કેવું છે કે જેને હું ભૂલીને રખડું છું, જે સ્વરૂપ સમજાવીના પાનનો દુઃખ મંત. આ મૂળ સ્વરૂપની કોઈ એક અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો એના પાંચે ઇન્દ્રિયોના રસ ફીકા પડી જાય, નિરસ પરિણામ થઈ જાય. એક જિજ્ઞાસા જેવી ચીજ છે. એક ચીજ છોકરો ખોવાઈ જાય તો શું થાય? એકનો એક છોકરો અત્યારે તો કિડનેપિંગ બહુ થાય છે, અપહરણ કરી જાય, શું દશા થાય? ખાવું ભાવે, સોરો બનાવે, ઘરે લાપસો બનાવે, શું કરે? આત્મા ખોવાઈ ગયો છે અને ઉદાસીનતા નથી આવતી. સંસારના પ્રસંગોમાં જીવને હોશ ચડે છે, રસ ચડે છે, ઊંઘ આવે છે, એ પ્રતિબંધનું કારણ છે. આત્માને બહુ મોટા નુકસાનનું કારણ છે. ઘણી અશાંતિમાં એ તારો ઉત્સાહ તને ઢસડી જશે, ખેંચી જશે એમ જાણીને પ્રવૃત્તિ ઘટે છે. વાસીદાસજીએ તો બહુ સરસ ગાયું છે, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, અધ્યાત્મ કી જનની, જેને અધ્યાત્મ રસ ઉત્પન્ન થયો હોય એને સંસાર પરિણામોમાં ઉદાસીનતા, સંસાર પ્રસંગોમાં ઉદાસીનતા આપોઆપ આવી જાય. સહેજે ન આવે તો એને ત્યાં અધ્યાત્મ રસનો અભાવ સૂચવે છે. એક જ્ઞાનમાં બે તરવાર સમાતી નથી. આ જીવે એક નિર્ણય તો કરી લેવો, પહેલામાં પહેલો એક નિર્ણય તો કરી લેવો આવશ્યક છે કે તારે જોઈએ છે બે ચીજ પસંદ કરવાની છે, એક બાજુ સંસાર છે ને એક બાજુ મોક્ષ છે. નક્કી કર, જોઈએ છે શું, અને જે નક્કી કરે સિદ્ધાંતકરણ છે નક્કી કરજે. પછી હું માતું તારા આત્માની સાથે બધો રમીશ નહીં. તો સંસારની પ્રવૃત્તિ પ્રસંગમાં ઉદાસીનતા નિરસ્તનું એ આવ્યા, બીજું બધું જે કાંઈ કરવામાં આવે તે દૂર જાણે થયા સિવાય રહે નહીં. ગમે તે કરો નહીં. ત્રણ પ્રકારના ત્રણ વિભાગમાં જીવોની ધાર્મિક પ્રવૃત્તિ છે, કાં તો તત્વજ્ઞાનના અભ્યાસમાં જ્ઞાન માર્ગે પ્રવૃત્તિ છે, કાં તો ક્રિયા માર્ગે વ્રતસિંહ માદીની પ્રવૃત્તિ છે, અને કાં તો ભક્તિ માર્ગે ભક્તિ આદિની પ્રવૃત્તિ છે. પરંતુ ઉદાસીનતા સંસાર પ્રસંગોને પ્રવૃત્તિ માનવા આવે તો એ બધું કરીને કાર્યમાં નિષ્ફળ જાય છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘડતું નથી. મુખ્યતા આપીને, ઉત્સાહ કરીને, ઉમંગે કરીને પ્રવર્તન ઘડતું નથી, અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પણ પ્રાપ્ત થાય નહીં, અને ઉદાસીનતા એવા વિના એ પ્રવૃત્તિથી છૂટું બની શકે નહીં. આવું એક અપૂર્વ માર્ગદર્શન આ ત્રીજા પોસ્ટકાર્ડમાં આપ્યું છે. હું આપણો સમય પૂરો થાય છે, આગળનો સ્વાધ્યાય હવે પછી.